నమో వరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జయ ధర్మోసు మంగళం మోక్షమార్గస్య నేతారం వేతారం కర్మ భూభృతాం జాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలబ్ధయే.
તત્વાદ સૂત્ર ગ્રંથના આધારે આપણે જીવોના ભેદ પ્રભેદની ચર્ચા કરી રહ્યા છીએ. જો થોડુંક આપણે આપણે રિવિઝન કરીએ કે કોની ચર્ચા આપણે કરીને આવ્યા, જો શરૂઆતમાં આ બીજો અધિકાર છે, બીજા અધિકારના 1-7 સૂત્ર આપણે જોયા, એ શેના ઉપર હતા? 1-7 સૂત્ર કેના ઉપર હતા? જીવોના અસાધારણ ભાવ ઉપર છે. એટલે જીવના કયા કયા જાતના ભાવ થાય છે? ગુસ્સાનો ભાવ થાય છે, કોઈના ઉપર પ્રેમનો ભાવ થાય છે, આદિ આદિ જે જીવના જુદા જુદા ભાવો થાય છે ને, તો એવા ભાવોના ઓપ્શન્સ કેટલા કે કેટલા થઈ શકે? હા, તો અસંખ્ય જાતના ભાવો થઈ શકે છે. તો એને 5 જાતમાં ક્લાસિફાય કર્યા છે. એ 5 ભાવ કયા હતા? ઔક્ષમિક ભાવ, શાયિક ભાવ, શાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર, એની આપણે ચર્ચા કરી. એના પછી હવે જીવના ક્લાસિફિકેશન ઉપયોગના આધારે કરવામાં આવ્યા છે. ઉપયોગ મતલબ, ઉપયોગ એટલે જીવના જ્ઞાન અને દર્શનનો વ્યાપાર. જીવના જ્ઞાન જે દર સમયે જાણવું જાણવું થાય છે કે એ દર સમયે જાણવું થાય છે, તો એ જાણવું અને દેખવું જે દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, તો એના આધારે જીવોના 2 ભાગ કર્યા, એને ઉપયોગ કહેવામાં આવે છે. બરાબર, તો એ ઉપયોગ, એના 8મું સૂત્ર, પછી ઉપયોગના ભેદ 9મું સૂત્ર, અને એના પછી 10મા સૂત્રમાં પાછું જીવના ભેદ હવે સંસારી અને મુક્ત. પાછો એક નવો પ્રકાર લીધો. જીવના કેટલા ભેદ છે? સંસારી છે અને મુક્ત છે. સંસારી એટલે જે સંસારમાં સંસરણ કરે છે, જેને કર્મનો ઉદય છે એને સંસારી જીવ કહેવાય છે. અને મુક્ત જીવ કોને કહેવાય? જે હવે સંસારથી પાર થઈ ગયા છે, એમને કર્મનો ઉદય નથી, એટલે કે જે સિદ્ધ ભગવાન છે એમને મુક્ત જીવ કહેવાય છે. બરાબર, તો આ સંસારી અને મુક્ત આપણે જોયા. પછી જો આગળ વધીએ, 11મું સૂત્ર શું છે? હવે જીવના ભેદ સંગની છે, નહીં સર, હા, સંગની છે કે અસંગની છે એના આધારે કર્યા. સંગની અસંગની શું છે? મન સહિત અને મન રહિત. જો મન એટલે કે આપણને આ જીવને સારા ખરાબનો વિચાર કરવાની એક શક્તિ હોવી, એને મન કહેવાય છે. જે મનુષ્ય છે, દેવ, દિવ્યં, નારકી, પંચેન્દ્રિય જીવો છે, એમાં મન હોય છે, તો એને સંગની જીવ કહેવાય છે. અને એના સિવાય તિર્યંશના જીવો છે જેને મન નથી, આ કીડી મકોડા આદિ જે છે નાના નાના જીવો, એનામાં એક જે ભૂખ લાગવી, ભય લાગવો, એના રિસ્પોન્સમાં એક્શન થાય છે, પણ આ મારા માટે સારું છે, આ મારા માટે ખરાબ છે, એવો એનામાં વિવેક નથી, તો એ મન રહિત છે. આ 11મું સૂત્ર જોયું. એના પછી જો આગળ આવો, હવે 12મા સૂત્રમાં અને 13મું સૂત્ર એક જોડકું છે, નહીં 12, 13 અને 14 એક જોડકું છે. એ જીવના ભેદ કઈ રીતે કર્યા? અહીંયા ત્રસ અને સ્થાવર. જીવના ભેદ કઈ રીતે કર્યા? ત્રસ અને સ્થાવર. જો સ્થાવર કોને કહેવાય? જે એકેન્દ્રિય જીવો છે એને સ્થાવર કહેવાય છે. આ પૃથ્વી છે, જલ છે, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ 5 જાતના સ્થાવર જીવો છે. એ જીવને ફક્ત એક સ્પર્શ ઇન્દ્રિય જ હોય છે, એ એકેન્દ્રિય જાતિના જીવો છે. એના સિવાય જે બેક્ટેરિયા આદિ છે, ઈયળ છે, કીડી મકોડા છે, પછી માખી મચ્છર અથવા કોઈ ખટમલ આદિ, અને એનાથી પણ આગળ જે પંચેન્દ્રિય, આ પક્ષી, પછી કોઈ હરણ આદિ, કૂતરા બિલાડા આદિ, આ બધા તિર્યંચો છે જે 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય સુધીના છે. એના સિવાય મનુષ્ય, દેવ, નારકી આ બધા સંઘની પંચેન્દ્રિય જીવો છે. તો આ પાંચ ઇન્દ્રિય જીવ, બે થી પાંચ ઇન્દ્રિયના જીવોને શું કહેવાય છે? ત્રસ જીવ કહેવાય છે. ખ્યાલ આવે? એને ત્રસ કહેવાય છે. અને જે એક ઇન્દ્રિયના આખા જુદા તરી આવે છે ને, એકદમ પૃથ્વી, જળ, અગ્નિ, એટલે પૃથ્વી જ જેનું શરીર છે, જળ જ જેનું શરીર છે, એવા જીવો તો એને સ્થાવર જીવ કહેવાય છે. જો આટલી ચર્ચા આપણી થઈ ગઈ છે, આજથી આપણે એક નવું જોડકું શરૂ કરીએ છીએ. હવે આપણી એક જીવોને વિભાજિત કરવાની એક નવી પદ્ધતિ શરૂ થાય છે. તો શેના આધારે કરશું? હવે ઇન્દ્રિયના આધારે કરશું. જો સમજીએ, હવે ઇન્દ્રિયના આધારે કરશું. ઇન્દ્રિય કોને કહેવાય? જો આમાં પરિભાષા આપણે થોડી વાર જોશું, પણ એક સાધારણ ભાષામાં આ જે આંખ છે, આ કાન છે, આ મોઢું, આ રસ સૂંઘવાની શક્તિ, આ સ્પર્શ કરવાની શક્તિ, આને ઇન્દ્રિય કહેવાય છે. તો આપણે જોયા છે ને, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના જીવો હોય છે, હમણાં જ જે આપણે ચર્ચા થઈ, તો એ કયા ક્રમમાં થાય છે? એટલે ઇન્દ્રિયો કયા ક્રમમાં ઉદ્ભવે છે? તો સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ, આ જ ક્રમમાં ઇન્દ્રિયો આગળ પ્રોગ્રેસ થાય છે. ઓલવેઝ આ જ ક્રમમાં જીવો ઇન્દ્રિયોમાં જોવામાં આવે છે. તો જો હવે એની થોડી ચર્ચા કરીએ કે ઇન્દ્રિય કોને કહેવાય છે, ઇન્દ્રિયોના પ્રકાર શું હોય છે. જો હવે આપણે કાઢીએ શાસ્ત્ર, આજે મને દેખાતું નથી તમને, પંદરમું સૂત્ર છે. પંદરમું સૂત્ર જો, ઇન્દ્રિયની સંખ્યા. સૂત્ર શું છે? પંચેન્દ્રિયાણી. પંચેન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો કેટલી છે? પાંચ છે. સૌથી પહેલા જો થોડી પરિભાષા જોઈએ. આજે જો આપણે કદાચ ઘણા સૂત્ર કવર થઈ જશે, કદાચ 17 સુધી થઈ જાય, કદાચ 18મું બી શરૂ કરશું, જોઈએ. જો પહેલા પરિભાષા સમજીએ, ઇન્દ્રિયો કોને કહેવાય છે. તો જો ટીકાનો પહેલો પોઈન્ટ, ઇન્દ્રિયો પાંચ હોય છે, વધારે હોતી નથી. હવે જો આગળ વાંચજો, ઇન્દ્ર કહેતા આત્માને એટલે સંસારી જીવને ઓળખાવનારું જે ચિહ્ન તેને ઇન્દ્રિય કહે છે. અહીંયા ઇન્દ્ર કોને કહ્યું? ઇન્દ્ર એટલે આત્મા. અહીંયા ઓલા ઇન્દ્રની વાત નથી, ઓલા ઇન્દ્ર જુદા. જો આપણા જિનાગમમાં એક જ શબ્દથી જુદા જુદા મીનિંગ ક્યારેક કાઢવામાં આવે છે, કેમકે શબ્દો બહુ લિમિટેડ છે અને ભાવ ઘણા છે. તો અહીંયા આત્માને જ ઇન્દ્ર કીધું, આત્માને ઇન્દ્ર કીધું. હવે સમજો, આ વિશ્વમાં આત્મા ક્યાં ક્યાં છે? તો ઘણી બધી જગ્યાએ છે ને, જુદી જુદી જગ્યાએ. તો ત્યાં આત્મા છે ખબર કેવી રીતના પડે? ત્યાં આત્મા છે ખબર કેવી રીતના પડે? કેમકે જો મને તમારું જ્ઞાન જણાતું નથી, સમજો તમે કંઈ જાણતા હો, તો મને એ તમારું જ્ઞાન જણાતું નથી, કેવડી ભગવાનને જણાય છે. સમજો ઓલા ખૂણામાં કોઈ જીવ હોય અને ત્યાં બેસીને જાણે છે બધું, તો એ કેવડી ભગવાનને જણાય છે કે ત્યાં એક કોઈ જ્ઞાન સ્વરૂપી આત્મા છે. પણ આપણને અહીંયા બેઠા જણાતું નથી, અહીંયાથી એમ કીડીઓ ચાલતી જતી હોય તો એની અંદર આત્મા છે, આપણને કેવી રીતે ખબર પડે? આપણને એક તો એના હલન ચલનથી ખબર પડે. ખ્યાલ આવે છે કે આપણે જરાક આમ એની નજીક જઈએ, હા, એટલે આમ એ ભાગવા લાગે તો આપણને ખબર પડે કે હા, અહીંયા કોઈ જીવ છે. એનાથી ખબર પડે ને, અહીંયા કોઈ જીવ છે. અચ્છા, બીજું કેવી રીતના ખબર પડે? કે સમજો આપણે કોઈ સાકરનો દાણો કે કંઈક નાખીએ તો એની સુગંધથી મૂવ થવા લાગે, તો આપણને શું ખબર પડે? કે આ હજી જીવિત છે. સમજો કોઈ કીડી મરી ગઈ હોય અને કોઈ જીવિત છે, તો એ બેમાં ડિફરન્શિએટ કેવી રીતના કરો? આપણે તો હલન ચલનથી કરીએ કે ભાઈ હલે છે કે નથી હલતી. અને બીજું કે આવી રીતના કોઈક આપણે કંઈક સુગંધ આવી, એનો સ્પર્શ આવી, સમજો આપણે નજીક જઈને આંગળી ટચ કરવાની ટ્રાય કરીએ. હાજી ગંધ ત્રણ ઇન્દ્રિય હોય ને, કીડી કીડી ત્રણ ઇન્દ્રિય જીવ છે. તો એને સ્પર્શ, રસ અને ગંધ આ ત્રણ ઇન્દ્રિય હોય, એ જે સાકર આદિની ગંધથી એને જોઈને એની પાછળ જાય છે. અચ્છા, બીજું, તમે કીડીની નજીક જાઓ અને આમ જરાક પાછળથી કંઈક જે સ્પર્શ કરો તો ભાગવા લાગે, તો સ્પર્શ ઇન્દ્રિયથી આપણને જણાય છે કે આ જીવિત છે. કોઈ મૃતક હોય એને તમે સ્પર્શ કરો તો જાય, તો ભાગે ન ભાગે. તો ત્યાં જીવ છે કે નહીં ખબર કેવી રીતના પડી? કે એની ઇન્દ્રિયોથી એ પ્રૂવ થાય છે કે ત્યાં જીવ છે. સમજો આપણે મનુષ્ય પર લગાવીએ, અહીંયા કોઈ મનુષ્ય છે, કોઈ મૃતક છે, કોઈ ડેડ બોડી છે, અને બાજુમાં આપણે કોઈ જીવિત વ્યક્તિ છે પણ કાં તો સૂતો છે કાં કોમામાં છે, એવી રીતના લઈ લો. તો હવે કઈ રીતે ખબર પડે આ જીવિત છે ને આ મૃતક છે? સૌથી પહેલું તો શ્વાસોશ્વાસ અથવા એની પલ્સથી, હાર્ટબીટ, હાર્ટબીટ અથવા એના બ્રેથથી. તો આ બ્રીધિંગ છે કે નહીં અથવા હાર્ટબીટ છે કે નહીં એ કેવી રીતના ખબર પડે? કે તમે એને ટચ કરો તો તમને ફીલ થાય છે ને. તો આ સ્પર્શ ઇન્દ્રિયથી ખબર પડે છે કે અહીંયા જીવ છે કે નહીં. તમે નાક આગળ હાથ રાખો તો એની હવા આવજાવ કરે છે કે નહીં, અથવા તો આપણે ચેસ્ટનું હલનચલન થાય છે કે નહીં એ જાતનું પણ આપણે કરી શકીએ ને. તો ત્યાં જીવ છે કે નહીં ખબર કેવી રીતે પડી? કે તમે એને સ્પર્શ કર્યો તો ખબર પડી. પછી કોઈએ ફર્સ્ટ એડ ટ્રેનિંગ લીધી છે? ઘણી વાર શું થાય કે સ્પર્શથી ખબર ન પડે તો તમારે કાનમાં જઈને બૂમ પાડવાની હોય કે હલો હલો, આર યુ ધેર, આર યુ ઓકે. સમજો કોઈનો એક્સિડન્ટ થાય, બહુ બેઝિક વસ્તુ છે પણ તમે સાંભળજો, ક્યારેક વાંચજો. કોઈનો કંઈ એક્સિડન્ટ થયો હોય તો એને કંઈક થોડી ઢાંક પડી જાય કે સમજો બહુ જોરથી કંઈ અવાજ આવ્યો કે જ્યાં બહુ જોરથી માણસ વ્યક્તિ પડે તો એને થોડી ઢાંક પડી જાય, તો તમે એને બોલાવો તો ઘણીવાર ન સંભળાય, અથવા માઇન્ડ ત્યારે સ્ટેબલ ન હોય એટલે એને સંભળાય છે તો પણ એ રિસ્પોન્ડ ન કરી શકે, ખબર ન પડે. તો ફર્સ્ટ એડવાળા જે હોય ને એ લોકોને એવી ટ્રેનિંગ આપવામાં આવે કે સૌથી પહેલાં તો તમે આમ શોલ્ડરથી એને હલાવો, બીજે ક્યાંયથી ન ટચ કરાય, કેમકે શોલ્ડર બોન ઇઝ ધી સેકન્ડ સ્ટ્રોંગેસ્ટ બોન ઇન ધ બોડી આફ્ટર યોર, જે થાઈનું બોન હોય ને દેટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ, એના પછી આ બોન કહેવાય. એટલે શોલ્ડરથી એને ચેક કરો કે હલે છે કે નહીં. પછી તમે એને કાન આગળ આમ ચપટી કરો કે એની આંખો હલે છે કે નહીં સાંભળીને, દેટ ઇઝ અ સિમ્બલ કે રિસ્પોન્ડ કરે છે કે નહીં. જો ન કરતો હોય તો કાનમાં જોરથી બૂમ પાડો એનું નામ લઈને કે ગમે તે રીતે, ખ્યાલ આવે છે ને. અને તો એ ન રિસ્પોન્ડ કરતો હોય તો પછી સીપીઆર ચાલુ કરવાનું હોય. ચલો એ ટોપિક તો અલગ છે, મારે કહેવાનું શું છે કે આ કર્ણેન્દ્રિયથી કે સ્પર્શેન્દ્રિયથી એ જીવ જીવિત છે કે નહીં એ ઓળખાય છે, ખ્યાલ આવ્યો કે નહીં. અચ્છા હવે આ કર્ણેન્દ્રિય કે આ સ્પર્શેન્દ્રિય, આ જે તમે ટચ કરો છો એ જીવને ટચ કરો છો, તો કોને ટચ કરીએ છીએ આપણે? જો ટચ તો શરીરને કરીએ છીએ અથવા એની ઇન્દ્રિયને કરીએ છીએ, ખ્યાલ આવે ને, પણ એનાથી અંદર જીવ છે કે નહીં એ ત્યાં ખબર પડે છે. તો ત્યાં એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. નિમિત્ત નૈમિત્તિક એટલે આનાથી આનું થવું, જ્યાં આ હોય ત્યાં આ હોય જ, જ્યાં આ ન હોય ત્યાં આ પણ ન હોય, એ જાતનો એક કોઇન્સિડેન્ટલ કોરિલેશન હોવું એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. એની પણ થોડી ચર્ચા કરશું. તો અહીંયા શું કહે છે કે જે ઇન્દ્ર એ આત્મા, એ આત્માને ઓળખાવનારું ચિહ્ન તેને ઇન્દ્રિય કહે છે, ખ્યાલ આવે છે ને. ઇન્દ્રિય શબ્દ ક્યાંથી આવ્યો? કે જે ચિહ્ન આત્માને ઓળખાવે છે એવા સિમ્બલને ઇન્દ્રિય કહે છે. જો આગળ વાંચીએ, દરેક દ્રવ્ય ઇન્દ્રિય પોતપોતાના વિષયનું જ્ઞાન ઉપજે તેમાં નિમિત્ત કારણ છે. દરેક દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય એટલે કે આંખથી જોવાનું કાર્ય થાય છે, કાનથી સાંભળવાનું કાર્ય થાય છે, આદિ આદિ દરેક ઇન્દ્રિયથી પોતપોતાનું કાર્ય થાય છે. આંખથી સાંભળવાનું કાર્ય થાય ન થાય ને, કાનથી જોવાનું કાર્ય થાય ન થાય. તો જો અહીંયા શું કહે છે, કોઈ ઇન્દ્રિય બીજી કોઈ ઇન્દ્રિયને આધીન નથી, જુદી જુદી એક એક ઇન્દ્રિય પરની અપેક્ષા રહિત એટલે કે અહમ ઇન્દ્રની જેમ દરેક પોતપોતાને આધીન છે એવી ઐશ્વર્યતા મોટાઈ ધરે છે. અહમ ઇન્દ્ર એ સાંભળ્યું છે ક્યારે? અહમ ઇન્દ્ર કોણ હોય? હા કોણ હોય અહમ ઇન્દ્ર? કોણે સાંભળ્યું છે? ચાલ ઓકે, હા આંટી બોલો. અહમ ઇન્દ્ર શું કોણ હોય? એક જાતના દેવ છે. કઈ જાતના દેવ છે? જે આ પહેલા 16 સ્વર્ગ છે ને એ 16 સ્વર્ગથી ઉપર ગ્રહવેક છે, પછી અનુદિશ અનુગ્રહ અનુત્તર એવી રીતના સ્વર્ગના નામો છે. તો ત્યાં રહેવાવાળા જીવોને અહમ ઇન્દ્ર કહેવાય છે. નીચેના જે સ્વર્ગ છે ને ત્યાંથી હાયરાર્કી સિસ્ટમ છે. 1 થી 16 સ્વર્ગમાં હાયરાર્કી સિસ્ટમ છે, એટલે એક ઇન્દ્ર હોય, એક પ્રતિ ઇન્દ્ર હોય, પછી એના લોકપાલ હોય, લોકપાલ એટલે સેનાપતિ, કુબેર આદિ જે મેઇન મેઇન વ્યક્તિઓ હોય, પછી એના પારિષદ દેવો હોય, એના એના જે એની સભાના દેવો હોય, એના પારિવારિક દેવો હોય, પછી એના સૈનિકના દેવો હોય, સામાન્ય પ્રજાના દેવો હોય, ખ્યાલ આવે ને, આ અલગ અલગ જાતના દેવો હોય નીચેના સ્વરૂપમાં. તો જે ઇન્દ્ર હોય એ રાજા કહેવાય અને બાકીના લોકો એના અંડરમાં છે, એના કંટ્રોલમાં છે એવું હોય. પણ જ્યાં ઉપરના સ્વર્ગ છે ત્યાં ઉપરના સ્વર્ગમાં કોઈ હાયરાર્કી સિસ્ટમ નથી. દરેકે દરેક દેવ ઇન્દ્ર સમાન છે, ખ્યાલ આવે, કેમકે કોઈ હાયરાર્કી સિસ્ટમ નથી, દરેક દેવ ઇન્ડિપેન્ડન્ટ છે. તો દરેક ઇન્દ્ર સમાન છે એટલે એને કહેવાય અહમ ઇન્દ્ર, હું પોતે ઇન્દ્ર છું એમ, એને કહેવાય અહમ ઇન્દ્ર, ખ્યાલ આવ્યો કે નહીં. તો ઉપરના બધા અહમ ઇન્દ્ર જેવા છે. તો એવી જ રીતે અહીંયા પાંચ ઇન્દ્રિય છે, એ પાંચ ઇન્દ્રિય શું બ્રેનના કંટ્રોલમાં છે, આ બ્રેનની અંડરમાં પાંચ ઇન્દ્રિયો છે એમ એમ કહેવું પડે કે નહીં. તો ના, એ જો એવી સિસ્ટમ નથી. સિસ્ટમ કેવી છે કે આ પાંચે ઇન્દ્રિય છે એ પોતે અહમ ઇન્દ્ર છે, એમ પોતપોતાનું કાર્ય પોતે કરે છે. બ્રેન સારું હોય અને આંખ સારી ન હોય તો કાર્ય ન થાય. ઘણીવાર આંખ સારી હોય અને બ્રેનના એ તંતુઓ આમ તેમ થઈ ગયા તો ટેમ્પરરી ના દેખાય, પણ આપણે કહીએ ને કે રીરાઉટિંગ થઈ જાય છે બ્રેનની અંદર, ખ્યાલ આવે છે. કહેવાનો મતલબ શું છે કે ઇન્દ્રિયો પોતે પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્ર છે, માટે એને અહમ ઇન્દ્રિય, એને અહમ ઇન્દ્રની જેમ એ ઇન્દ્રિયની ઐશ્વર્યતા છે. કોરિલેશન આપે છે ને એક જરા સાધારણ, એટલું ખ્યાલ આવ્યો કે નહીં. દરેકે દરેક ઇન્દ્રિય એ પોતપોતાનું કાર્ય ત્યાં કરે છે. હવે જો પોતાનું કાર્ય કરે છે એટલે શું, ઇન્દ્રિયનું કાર્ય, અહીંયા આંખનું કાર્ય શું છે, જોવાનું. તો આંખથી જોવે છે, જોવે છે કોણ, ત્યાં જોવે છે કોણ. આ જોવું શબ્દ જે છે ને એ શબ્દ ખાલી ઉપચારનો છે, બાકી ખરેખર ત્યાં પાછળ જીવ જ્ઞાન કરે છે, ત્યાં પાછળ જીવ જ્ઞાન કરે છે. આ ઇન્દ્રિય ઇઝ લાઈક અ વિન્ડો, એ ખાલી ત્યાંથી બહારના જે પદાર્થો છે એનો સમજો પ્રકાશ કે કંઈ પરમાણુ અંદર જાય છે, અને ત્યાં પાછળ બેઠેલું જ્ઞાન એને જાણે છે. પાછળ એટલે જાણે ઇન્દ્રિયની પાછળ એમ પણ નથી, ખ્યાલ આવ્યો ને. આ તો એક ઉપચારથી કહેવાની ભાષા છે, પાછળ બેઠેલું એમ, બાકી ત્યાં રહેલું જ્ઞાન એને જાણે છે. આજે આપણે જોશું એક આ ઇન્દ્રિયમાં પણ પાછા ભેદ પ્રભેદ છે, પેલું નિવૃત્તિ ઉપકરણ આદિ હમણાં થોડી વારમાં જોશું. ચલો આગળ વધીએ. તો હવે પ્રશ્ન, આ પાંચ જ ઇન્દ્રિય શું કામ કીધી, આ સ્પર્શ રસ ગંધ ચક્ષુને કારણ આ પાંચ શું કામ કીધી. જો પ્રશ્ન, વચન આ જે આપણી ભાષા નીકળે છે તે હાથ પગ ગુદા, ગુદા એટલે એનસ આદિ અને લિંગ, એ બધાને પણ ઇન્દ્રિય ગણવી જોઈએ ને, એને શું કામ ઇન્દ્રિય ન ગણી. તો જો જવાબ, નહીં, અહીંયા ઉપયોગનું પ્રકરણ છે. પ્રકરણ કોનું છે, આ જીવના કયા અંગ ઉપાંગ છે એનું પ્રકરણ નથી. અહીંયા પ્રકરણ કોનું છે, સોરી મેં પહેલા શું કીધું, આ શરીરના કયા અંગ ઉપાંગ છે એનું પ્રકરણ નથી, પણ અહીંયા જીવ કોનાથી જાણે છે અને એનાથી જીવોના ભેદ પ્રભેદ કેવી રીતના કરી શકાય એ પ્રકરણ છે. નહીં તો તમારે સમજો નખને પણ અંગ કહેવું જોઈએ, એ ઇન્દ્રિય કહેવું જોઈએ, આ આંગળીને ઇન્દ્રિય કીધું તો હાથને કહેવું જોઈએ, આ બ્રેનને ઇન્દ્રિય કહો, વાળને ઇન્દ્રિય કહો, બધાને ઇન્દ્રિય કહેવું પડે, પણ એમ નથી. કેમ કે આ બધાનો અને જીવનો કંઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતો નથી. સુજો જવાબ, ઉત્તર, નહીં, અહીં ઉપયોગનું પ્રકરણ છે. ઉપયોગમાં સ્પર્શાદી ઇન્દ્રિયો નિમિત્ત છે, તેથી તેને ઇન્દ્રિય માનવી વ્યાજબી છે. આજે ઉપયોગમાં એટલે કે જીવના જાણવામાં આ બધી ઇન્દ્રિય કામમાં આવે છે, નિમિત્ત બને છે એમ. વચન વગેરે ઉપયોગમાં નિમિત્ત નથી. ઘણા લોકો હોય ને જે સમજો કે પાગલ જેવા હોય તો બોલ બોલ કર્યા કરે, એ બોલ બોલ કરે છે તો એનાથી કંઈ એને જ્ઞાન વિશેષ થાય છે એવું નથી નથી ને. અથવા ઘણા વ્યક્તિઓ સમજો જીવને વચન સાથે તમે કોરિલેટ કરો ઇન્દ્રિય એટલે જીવના જ્ઞાનને, તો ઘણા લોકો મૂંગા હોય તો શું ત્યાં જીવ નથી, એટલે એની સાથે એ સંબંધ બેસતો નથી. આજે વચન જે છે બોલવાનું, તો એ બોલવાનું કાર્ય તો પુદ્ગલ પરમાણુનું છે, આ જે ભાષા નીકળે છે ને એ એક જાતના સાઉન્ડ પાર્ટિકલ્સ છે. એ સાઉન્ડ પાર્ટિકલ્સ સમજો કે અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરીને જાય છે તો ત્યાં વાળાને એ નિમિત્ત નૈમિત્તિક રીતે સંભળાય છે એવું આપણે કહીએ ને. તો એ બોલવાનું જે છે એને અને આ જીવને જાણવાને કોઈ સંબંધ નથી, માટે એને ઇન્દ્રિય ન કીધી, એમાં નિમિત્ત નથી. તે તો જડ ક્રિયાના સાધન છે અને ક્રિયાના કારણ હોવાથી જો તેને ઇન્દ્રિય કહીએ તો મસ્તક વગેરે બધા અંગોપાંગો ક્રિયાના સાધન છે. હા, આપણા બધા હાડકાઓ એ સાધન છે ને, એનાથી તો ગમન થાય છે, તો એને બી ઇન્દ્રિય કહેવી પડે. પણ એ હાડકાથી કઈ જીવને જ્ઞાનમાં કોઈ સંબંધ બેસતો નથી, એટલે ત્યાં ઇન્દ્રિય ન કીધી. ખ્યાલ આવે ને? જો આ બધા શરીરના અંગ છે ખરા, આપણે અહીંયા શબ્દ વાંચો ને, અંગ ઉપાંગ આંગોપાંગ, આંગોપાંગ એટલે શું? અંગ અને ઉપઅંગ. જેવી રીતના હાથ છે તો અંગ કહેવાય અને આંગળીઓ છે એનો ઉપઅંગ કહેવાય, આપણું મોઢું કહેવાય, આ નાક એનો ઉપઅંગ કહેવાય. ખ્યાલ આવે છે કે? એવી જ રીતે દરેક જગ્યાએ લગાવજો તો આ અંગ ઉપાંગ એવા બે પ્રકારના શરીરની રચનાઓ હોય છે. તમે આમાં સાયન્સમાં પણ જુઓ ને તો દેર ઇઝ અ મોટર મૂવમેન્ટ સેન્સર, એટલે જે મોટું મોટું મૂવમેન્ટ થાય આપણા હાથ ને બધું, એનું એક સેન્સર હોય. અને દેન દેર ઇઝ અ માઇનર મૂવમેન્ટ સેન્સર, કે આ આંગળીઓથી લખવાનું કાર્ય જે થાય છે, દીઝ આર ઓલ ફાઇનર મૂવમેન્ટ્સ. તો જેને પેરાલિસિસ આદિ થાય ને, તો ઘણી વાર શું થાય કે મોટા એટલે જે એનું જે મોટી મોટી મૂવમેન્ટ છે એનું આવી જાય છે. તો હાથ મૂવ કરી શકે પણ આ આંગળાઓથી આ પકડી ન શકે, કેમકે આ પકડવું ફાઇનર મૂવમેન્ટ છે. આપણા વિરલભાઈ છે, હા આ વિરલભાઈ છે ને, પ્રીતિબેનના વિરલભાઈ, એમને હમણાં ફ્રેક્ચર થયું હતું ને. તો ફ્રેક્ચર થયું તો અંદર ઓલી સ્ટીલની પ્લેટ બેસાડી તો ત્યાં નર્વ્સ કપાઈ જાય ને થોડો, તો પાછું એને પાછું રીરાઉટ થાય થોડો ટાઈમ લાગે. ટાઈમ લાગે તો શું થાય કે એને શરૂઆતમાં હાથની મૂવમેન્ટ આવી ગઈ કે આંગળીઓ મૂવ થાય છે, આમાં મૂવ થાય, પણ પછી એનાથી સમજો પેન પકડવી હોય, આમ કોળિયો લેવો હોય તો ન થઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ આપણા શરીરની એવી રચના છે કે ત્યાં અંગ અને ઉપાંગની રચનાઓ એનું કાર્ય જુદી જુદી રીતે કામ કરે છે. ખ્યાલ આવે? પણ એને અને જીવને જાણવાને કોઈ સંબંધ નથી, માટે એને ત્યાં ઇન્દ્રિય ન કીધી. બરાબર, ચાલો આગળ. હા, એ બધા સ્પર્શમાં આવી ગયા છે ઓલરેડી. આ જે હાથ પગ આદિ, તો એ બધા સ્પર્શ ઇન્દ્રિય જનરલ કીધી એમાં બધું આવી ગયું. ઇનફેક્ટ તમે વિચાર કરો ને તો સમજો પેટની અંદર આપણને ઘણીવાર બળતરા ફીલ થાય છે, તો ત્યાં બળતરા ફીલ થાય છે મતલબ ત્યાં જ્ઞાન થાય છે ને. તો એ કઈ ઇન્દ્રિયથી જ્ઞાન થયું? સ્પર્શેન્દ્રિયથી જ્ઞાન. એટલે આ સ્પર્શેન્દ્રિય ફક્ત બહાર બહાર છે એમ નથી, અંદર પણ આપણને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન થાય છે. ઘણીવાર સમજો પાંચ ઘૂસી ગઈ હોય તો એ તો કદાચ અંદર વહી ગઈ હોય તો અંદરથી પણ એનું સેન્સેશન આપણને આવે છે, આવે છે ને. આપણને સમજો વાગ્યું હોય કઈ જોરથી અને બહારથી કઈ ન દેખાય પણ ઇન્ટરનલ બ્લીડિંગ આદિ થયું હોય, એ જવા દો, બ્રેનમાં જવા દો, પણ અહીંયા સમજો હાથમાં કે ક્યાંય અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થયું હોય તો આપણને એનો દુખાવો થાય છે કે? અંદરથી હાડકું તૂટી ગયું હોય અથવા સમજો કે બીજા કંઈક રીતે એ નસ દબાતી હોય તો આપણને એનું ફીલિંગ આવે છે ને. તો આ બધું સ્પર્શેન્દ્રિયનું કાર્ય છે. ખ્યાલ આવે? એટલે સ્પર્શેન્દ્રિય થ્રુઆઉટ છે આખા શરીરના દરેક પાર્ટમાં. અમુક પાર્ટ એવા હોય જ્યાં સ્પર્શેન્દ્રિયનું કાર્ય નથી. ખ્યાલ આવે છે? જેવી રીતના સમજો કે જે આપણું જઠર છે એટલે પેટ છે, એની અંદરની હવા છે તો ત્યાં કાંઈ સ્પર્શેન્દ્રિયનું કાર્ય નથી, ત્યાં જીવના પ્રદેશો પણ નથી. આપણે સાંભળ્યું હોય ને કે જ્યારે વાળમાં પણ જીવના પ્રદેશો નથી તો ત્યાં કોઈ સ્પર્શેન્દ્રિય નથી. આ નખ પણ એવી વ્યવસ્થા છે. એવું આપણે કહેવાય ને કે જ્યારે અર્યંત ભગવાન સિદ્ધ થાય છે તો જે છેલ્લું શરીર છે એનાથી કિંચિત ન્યૂન આકાર એ ત્યાં સિદ્ધાલયમાં વિરાજમાન થાય છે. તો જ્યારે જીવ મુક્તિ પ્રાપ્ત કરે ત્યારે ઓલ ઓફ ધી વોઇડ સ્પેસીસ ગેટ ફિલ્ડ અને એ જીવ ઘન થઈ જાય, એટલે થોડોક ઇન્ટરનલ શ્રેન્થ થાય. ખ્યાલ આવે? એટલે આ બધા વોઇડ્સ જે અંદર હોય એ બધા પૂરા થઈ ગયા. તો કહેવાનો અર્થ શું, જ્યાં જ્યાં આવી રીતના વોઇડ હોય ત્યાં એ સ્પર્શેન્દ્રિય એટલે કે ત્યાં જ્ઞાન થતું નથી, કેમ કે ત્યાં જીવના પ્રદેશો નથી. જો આગળ છેલ્લી લાઈન, માટે ઉપયોગમાં જ નિમિત્ત કારણ હોય તે ઇન્દ્રિયનું લક્ષણ છે એ માનવું વ્યાજબી છે. જે 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 શરીરના ભાગથી જીવના જ્ઞાનમાં નિમિત્ત થતું હોય એને ઇન્દ્રિય માનવું વ્યાજબી છે. જો આગળ, હવે આ પોઈન્ટ બહુ મહત્વનો છે, જો સમજો. અત્યાર સુધી તો આપણે બધો આરોપ આપ્યો ને, આને કારણે આ જણાય છે, આને કારણે આમ થયું. હવે જો મૂળ સિદ્ધાંતની વાત કરે છે, જળ ઇન્દ્રિયો જ્ઞાનના ઉપયોગ વખતે નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તે ઇન્દ્રિયોથી થતું નથી. જો જ્ઞાન ઇન્દ્રિયથી થતું હોય તો સમજો દર સમયે જ્ઞાન થવું જોઈએ ને. હવે સમજો એક સિમ્પલ એક્ઝામ્પલ, આ હાથ અહીંયા આમ પડ્યો છે, હવે આ કપડું જે છે એ કપડામાં ક્યાંક ઉપર ક્યાંક નીચે છે કે નહીં, ક્યાંક ખરબચડું હોય, ક્યાંક ઓલા ટીકલીઓ જેવું હોય, તો આપણને સ્પર્શ થાય તો એ અંદર અંદર ખૂંચવું જોઈએ. હવે ખૂંચે પણ ખરું, સ્પર્શ તો થાય છે, પણ ત્યાં જીવનો ઉપયોગ નથી, ત્યાં ધ્યાન નથી ને આપણું, તો છે તો પણ ખબર નથી પડતી. ખ્યાલ આવે છે ને? સમજો તમે ખુરશીમાં બેઠા છો તો તમારું ત્યાં ધ્યાન નથી, પણ તમારું શરીર અને ખુરશીને અડે છે કે નહીં? તો અડે છે, તો એનો સ્પર્શ કોન્સ્ટન્ટ થાય છે, પણ આપણું ઉપયોગ ત્યાં નથી. ઉપયોગ એટલે શું કે કરંટ ફોકસ ઓફ જ્ઞાન. જીવના જ્ઞાનની એવી વિશેષતા છે કે શક્તિ તો ઘણી છે, પણ એટ અ ટાઈમ ઇટ કેન ઓનલી ફોકસ ઓન વન થિંગ. સમજો વરસાદ પણ આપણને સંભળાય છે, પણ હમણાં તો ધ્યાન નથી. આ તો ધ્યાન દોરીએ એટલે ખ્યાલ આવે, હા સંભળાય છે, ખ્યાલ આવે કે નહીં? આ હવા આવે છે એસીની, તો એસીની હવા કોન્સ્ટન્ટ ફીલ થાય છે કે નહીં? તો ત્યાં થાય તો છે, પણ એના તરફ ધ્યાન નથી. અત્યારે આપણું ધ્યાન ક્યાં છે? સમજો સાંભળવા તરફ છે. તો એ સાંભળવા તરફ છે, તો કર્ણ ઇન્દ્રિયનું અત્યારના કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી જીવનું જ્ઞાન ચાલુ છે. ખ્યાલ આવે? જો જીવ તો એક જ છે ને આખા શરીરમાં, જીવ કેટલા છે? અહીંયા હું એક જીવ છું. એ જીવને જ્ઞાન કેટલા છે? જીવમાં જ્ઞાન ગુણ કેટલા છે? જીવમાં જ્ઞાન ગુણ પણ એક જ છે. ખ્યાલ આવે ને? હવે એ જ્ઞાન ગુણથી જોવું, સાંભળવું, સૂંઘવું, આ તો કહેવાનો ઉપચાર છે ખરેખર. બાકી જીવના જ્ઞાન ગુણથી દર સમયે એક જ ટાઈપની પર્યાય થાય છે. ખ્યાલ આવે ને? એક સમયમાં એક પર્યાય થાય છે. હવે એ એક પર્યાયને બહારથી કયા ઇમ્પલ્સથી જ્ઞાન થયું એના આધારે ત્યાં કહેવામાં આવે કે જો આ સંભળાયું, આ સૂંઘાયું, એ તો ખાલી ઇન્દ્રિયના માધ્યમથી ઉપચાર કરવાની પદ્ધતિ છે. બાકી ખરેખર તો જીવને દર સમયે જ્ઞાન થયું, બસ એ જનરલ. ખ્યાલ આવે છે કે નહીં? દર સમયે જીવને જાણવું થયું. ના, જો કેવલ જ્ઞાનની વાત જુદી છે. પ્રશ્ન છે કેવલ જ્ઞાનમાં પણ એક જ વસ્તુ પર ફોકસ થાય કે ના? જે ભગવાનનું જ્ઞાન છે તેમાં તો ત્રણ લોક ત્રણ કાળનું બધું એક સાથે જણાઈ જાય છે. એ શક્તિ આખી જુદી જ છે. તો એ શક્તિમાં શું છે કે આ ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન થતું જ નથી, ત્યાં તો આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય છે. અને આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય છે તો જેવી રીતના સમજો, આપણે ત્રણ કલાકની પિક્ચર જોઈ, હવે પિક્ચર જોયા પછી આપણને પિક્ચરના કયા સીનનું જ્ઞાન થાય છે? તો કોઈ એક સીન વાઇઝ પાછું રિકલેક્ટ નથી થતું, આખું આખી થીમ આપણા જ્ઞાનમાં આવી ગઈ ને, આખું થીમ આવી ગયું ને જ્ઞાનમાં. એવી રીતના કેવલી ભગવાનને ત્રણેય કાળનું, બધા જ પદાર્થનું આખું પરિણામ એક સાથે જ્ઞાનમાં આવી ગયું, એટલે એમને વારાફરતી જાણવાની જરૂરત જ નથી. હા, હમણાં જે આપણે જ્ઞાનની વાત કરી એ આપણું મતિશુદ્ધ જ્ઞાનની વાત છે. એમાં પણ પહેલા મતિ જ્ઞાન થાય, પછી શુદ્ધ જ્ઞાન થાય. તો મતિ જ્ઞાન જે પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી થતું જ્ઞાન એને મતિ જ્ઞાન કહેવાય. હમણાં અશ્વિનભાઈએ પણ મતિશુદ્ધ જ્ઞાનને બહુ ખુલાસો કર્યો બે દિવસ પહેલા, કે આજે સમજો કે આજે જાણવું થાય, આપણે વાંચ્યું, આ વાંચ્યું એ કયા જ્ઞાનથી વાંચ્યું? આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોયું ને આપણે, એ મતિ જ્ઞાન છે. એ મતિ જ્ઞાન ધારણા પણ મતિ જ્ઞાનમાં પાર્ટ છે ને. મતિ જ્ઞાનમાં અવગ્રહ ઈહા અવાય ધારણા, તો ધારણા એટલે આ મેમરી સુધી રહેવું એ પણ મતિ જ્ઞાનનો ભાગ છે. પછી ક્યારેક એને રિકલેક્ટ કરીને એના પર વિચાર કરવો, એને એનાલાઇઝ કરવું, એ શુદ્ધ જ્ઞાનનું કામ છે. ખ્યાલ આવે છે? તો તો સમજો આપણે અહીંયા ઘંટ વાગે જોડું અને આપણા બધાનો ઉપયોગ ત્યાં જાય, આપણું ધ્યાન ત્યાં જાય. તો એ જે ફર્સ્ટ આપણે કેપ્ચર કર્યું એ કયા ઇન્દ્રિયથી પહેલા થયું? કર્ણેન્દ્રિય. કર્ણેન્દ્રિયના માધ્યમથી જીવને જ્ઞાન થયું. ખ્યાલ આવે ને? ત્યાં જીવનું કર્ણેન્દ્રિયનું જ્ઞાન જુદું, ચક્ષુ ઇન્દ્રિયનું જુદું, એમ જ્ઞાનમાં ભેદ નથી. જ્ઞાન તો જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ કર્ણેન્દ્રિયના માધ્યમથી જાણવું થયું એટલે એને શબ્દ આપ્યો સાંભળ્યો. એ તો શબ્દ છે ખાલી, એક સમજાવવાની પદ્ધતિ. હવે એ જે સાંભળવાનું જ્ઞાન થયું, કયું થયું? મતિ જ્ઞાન કે શુદ્ધ જ્ઞાન? એ મતિ જ્ઞાન થયું. હા, હવે વિચાર આપણે કર્યો કે આટલો જોરથી ઘંટ કોણે વગાડ્યો? તો આ વ્યક્તિ તો કઈ કોઈ સમજો પુરુષ હોવો જોઈએ કે સ્ત્રી હોવો જોઈએ, આજે મજબૂત હોવો જોઈએ તો આટલો જોરથી ઘંટ વગાડે. હા, અથવા તો સમજો કોઈ ઘંટ વગાડવાની પદ્ધતિ હોય, કોઈની બે એક સાથે વગાડે, કોઈ એમ ટન 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 વગાડે, તો એનાથી વ્યક્તિનો વિચાર કરવો ત્યારે આ તો આ પર્ટિક્યુલર ભાઈ જ છે જેણે આ ઘંટ વગાડ્યો. આ બધું કામ શુદ્ધ જ્ઞાનમાં થાય છે, કેમ કે આ બધું ડાયરેક્ટ કર્ણેન્દ્રિયથી સંભળાયું નથી. આ તો ઓવર એના પછીનું એનાલિસિસ છે ને, એ એનાલિસિસ શુદ્ધ જ્ઞાનનું કામ છે. આપનો પ્રશ્ન છે કે ફોકસ અને ડીફોકસ એટલે કે ઉપયોગમાં આવે છે કે નથી આવતું, એમ જ થયું ને? બેવમાં થાય છે, બેવમાં થાય છે. જો સમજો કે આપણે કોઈ અત્યારના આપણે જેવી રીતના સમજો અત્યારના સાંભળવાનું આ શબ્દ સાંભળવાનું કામ કરીએ છીએ અને અચાનક આપણો અહીંયાથી ઉપયોગ હટીને વરસાદને સાંભળવાનું કાર્ય થયું, તો આ જે સાંભળવાનું ડીફોકસ થયું અને વરસાદનું સાંભળવા પર ફોકસ ગયું, એ મતિ જ્ઞાને કહ્યું, કેમ કે અત્યારના તો હજી કર્ણેન્દ્રિયનું જ કાર્ય ચાલુ છે. સિમિલરલી પછી હવે સમજો સાંભળવાના પછી આપણે એનાલાઇઝ કરતા હતા તો એમાં પણ આપણા થોટ્સ પરિવર્તિત થાય છે કે નહીં? આપણા વિચારો પરિણમે છે, તો એ પરિણમવામાં પહેલો જે થોટ હતો એ ડીફોકસ થયું, બીજા થોટ ઉપર પછી ફોકસ કર્યું, તો શુદ્ધ જ્ઞાનમાં પણ એ ચાલે, એમાં પણ થાય છે. દરેક જ્ઞાનમાં આવી રીતના જે નય જે છે ને, એ મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ એ શુદ્ધ જ્ઞાનમાં જ થાય છે, એ શુદ્ધ જ્ઞાનનું કાર્ય છે. પણ મતિ જ્ઞાનમાં ઉપયોગથી ઉપયોગાંતર થાય છે. ખ્યાલ આવે? ત્યાં પાછું મતિ જ્ઞાન થાય. હવે ડિપેન્ડ, ના ના જો એમ નહીં, સમજો કે આપણે એક ઘંટનો જ એક્ઝામ્પલ લઈએ તો ત્યાં એક વિચાર આપણો ચાલુ છે કે આપણે આ ઘંટ કોણે વગાડ્યો આની આવી, અને સમજો એનાથી સડનલી આપણને વિચાર આવ્યો ત્યારે આવા ઘંટ તો મેં અમેરિકામાં સાંભળ્યા છે, તો ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ વસ્તુ ને. અને તમે પછી અમેરિકાનો વિચાર કરવા લાગો કે અરે અમેરિકામાં અત્યારના આવું વેધર હશે ત્યાં, આ બધું શુદ્ધ જ્ઞાન. એટલે એમણે જે પૂછ્યું ને કે ઉપયોગથી ઉપયોગ અંતર. સર ફરીથી શું પ્રશ્ન હશે? એટલે આપનો પ્રશ્ન છે કે એક જગ્યાએ ઉપયોગથી બીજી જગ્યાએ ઉપયોગ ગયો તો ત્યાં પણ મતિ જ્ઞાન હોય કે નહીં? એનો જ મેં જવાબ આપ્યો કે હા, ના સેમ સબ્જેક્ટમાં હોય પણ ન પણ હોય, હા બે હોઈ શકે. વચમાં મતિ જ્ઞાન થાય પણ ખરું અને ન પણ થાય. શુદ્ધ જ્ઞાનની ધારા કન્ટિન્યુ પણ રહે અને અલગ અલગ વિષયો વિચાર્યા કરે એમ પણ હોઈ શકે. અને વચમાં મતિ જ્ઞાન પાછું થયું અને એને કારણે શુદ્ધ જ્ઞાન કંઈક નવી વસ્તુનો વિચાર કરવા લાગ્યું એમ પણ બને. બે બની શકે. એક સમયમાં એક જ જ્ઞાન થાય છે. હા, હો સકતા હો સકતા. સમય એકદમ સૂક્ષ્મ છે તો વચમાં દર્શનનો ઉપયોગ થઈ જાય, પછી મતિ જ્ઞાન પાછું નો બી થયું હોય, દર્શનનો ઉપયોગ થઈ જાય અને શુદ્ધ જ્ઞાન પાછું કન્ટિન્યુ હોય એમ પણ હોય છે. ખ્યાલ આવે? ચાલો આગળ વધીએ. જો આપણે વાત શું છે, સેકન્ડ બુલેટ આપણે ચાલુ કર્યો, જડ ઇન્દ્રિયો જ્ઞાનના ઉપયોગ વખતે નિમિત્ત હોય છે પણ જ્ઞાન તે ઇન્દ્રિયોથી થતું નથી, જ્ઞાન આત્મા પોતે પોતાથી કરે છે. આમાં આપણે વાત કરી કે ઇન્દ્રિય તો ખાલી બહારના સાધનો છે પણ ત્યાં જ્ઞાનની તો એક જ પર્યાય છે, અને જ્ઞાન તો સાધારણ જાણવું 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 જ કાર્ય કરે છે. એ જાણવાની પર્યાયને આપણે નામ આપ્યું કે આને જોવું કહેવાય, આને સૂંઘવું કહેવાય, આને સાંભળવું કહેવાય, કેમ કે બહાર કયો નિમિત્ત છે એના આધારે એમાં ભેદ પડે, પણ બાકી જ્ઞાનની પર્યાય તો જાણવાનું કાર્ય કરે છે. જો આગળ ક્ષાયોક્ષમિક જ્ઞાનનું સ્વરૂપ એવું છે કે તે જ્ઞાન તે વખતે જે પ્રકારનો ઉપયોગ કરવા લાયક હોય ત્યારે તેને લાયક ઇન્દ્રિયાદિ બાહ્ય નિમિત્તો પોતે પોતાથી હાજર હોય છે. જો જ્ઞાનનું સ્વરૂપ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, ક્યારેક આપણે અહીંયા બેઠા બેઠા જે ઇન્દ્રિયોની સમક્ષ નથી એવી વસ્તુનો પણ વિચાર કરવા લાગીએ છીએ, જે સમજો જેની કોઈ સત્તા જ નથી, એકદમ ખયાલી પુલાવ જેને કહીએ ને, એકદમ ઇમેજિનરી વસ્તુનો પણ જ્ઞાન વિચાર કરી શકે છે. તો એ ઇમેજિનરી વસ્તુ કોઈ ઇન્દ્રિયોથી ગ્રહણ નથી કર્યું, પણ તો એ જ્ઞાન એનો વિચાર કરી લે છે. અચ્છા, ક્યારેક જ્ઞાન ઇન્દ્રિયની સમક્ષ વસ્તુ હોય તો બી જાણતું નથી. જે રીતના સમજો આપણે કઈ વિચારોમાં ચાલતા હોઈએ અને કોઈ પાછળથી હોર્ન વગાડે તો આપણું ધ્યાન ન પણ જાય ને, ક્યારેક એવું પણ બને છે ને, તો એ હોર્ન વાગે છે, આપણી પાસે કર્ણેન્દ્રિય છે બી ખરી, પણ આપણો ઉપયોગ, આપણું અટેન્શન ત્યારે એના ઉપર નથી. આપણું અટેન્શન કંઈ બીજું વિચારમાં છે, પોલું સંભળાતું નથી. તો જ્ઞાન કોના માધ્યમથી થયું? ઇન્દ્રિયથી થયું કે પોતાની જાતે થયું? પોતાની જાતે થયું એ પ્રૂવ થાય છે ને, કેમકે ઇન્દ્રિયની સામે વસ્તુ હોય તો પણ જણાતી નથી. અરે ઘણી વાર શું થાય કે સમજો આપણે જમીએ છીએ, કાંઈક વસ્તુ મોઢામાં મૂકી અને આપણને બેલ વાગી અથવા કંઈક બીજું કંઈક પ્રસંગ બન્યો તો ઓલા વસ્તુનું અહીંયા છે ઇન્દ્રિય ગ્રહણ કર્યું પણ તોય સ્વાદ નથી આવતો, એવું થાય છે ને. કેમકે આપણો ઉપયોગ, આપણી જ્ઞાનની પર્યાય ત્યારે એનાથી હટીને કોઈ અન્ય વસ્તુનો વિચાર કરવા લાગી. અને જ્ઞાન જે છદ્મસ્ત જીવ છે, સંસારી જીવ, એનું એક સમય એક વિષય પર જ જ્ઞાન થાય છે. તો ત્યારે જ્ઞાન ઓલી વસ્તુનો વિચાર કરે છે તો આ વસ્તુ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે તો પણ નથી જણાતું. હવે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે કેવું ઉપચાર છે ખરેખર? કેમકે બે પૂતગલોએ સ્પર્શ કર્યો ખાલી એકબીજા, ખ્યાલ આવે ને, એ જે નાકની સમજો કોઈ સુગંધના પરમાણુ હતા એ નાકની અંદર ગયા તો ત્યાં ઇન્દ્રિયને માધ્યમથી એને સ્પર્શ કર્યો, પણ ત્યાં જ્ઞાન થયું નહીં, કેમકે જ્ઞાન કોઈ અન્ય વસ્તુનું થઈ રહ્યું છે. તો એ પૂતગલ પરમાણુનું ખાલી ગમન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એના ઉપર એક આરોપ આવે છે કે આને કારણે જ્ઞાન થયું. બાકી ખરેખર કોઈ પર વસ્તુને કારણે જીવને જ્ઞાન થતું જ નથી. આપણે એમ કહેવાય ને કે સ્ટુડન્ટ્સ હોય અને ટીચર બહુ સારા હોય તો સ્ટુડન્ટ સારા શીખે, તો જો એવું હોય તો બધા જ સ્ટુડન્ટ સારું શીખવા જોઈએ ને, બધા પાસ થવા જોઈએ, પણ એવું થતું નથી, ક્યારેક કોઈ ફેલ પણ થાય છે. એટલે જે સ્ટુડન્ટ સારો છે તો એની જાતે શીખે છે. એવી જ રીતે જ્ઞાનને જે સમયે જે જાણવું છે એ જ જાણે છે, અને જ્યારે એ જ્ઞાન એ જાણે છે તો બહારના નિમિત્તો જે પણ એના પર આરોપ અપાય છે, સમજો ઘંટ વાગે અને જ્ઞાને જાણવું હોય તો આરોપ કાન ઉપર અપાય, અને જ્ઞાને ન જાણવું હોય તો આરોપ બીજી વસ્તુ પર અપાશે જેનો જ્ઞાન વિચાર કરી રહ્યો હતો કે આને કારણે ન જણાવ્યું, ખ્યાલ આવ્યો ને. એટલે બહારની વસ્તુ જેના પર આરોપ અપાય છે એ તો ખાલી ઉપચારની વાત છે, બાકી ખરેખર બધું કાર્ય કોણ કરે છે? જ્ઞાન જ કરે છે. ચલો આગળ વાંચો. પણ નિમિત્તની રાહ જોવી પડતી નથી. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ઇન્દ્રિયો છે તેથી જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો જ્ઞાન પોતાથી થયું એમ માને છે. બોલો, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. વિચાર કરો, આપણે આખા જીવનમાં આપણું આખું જીવન સેના માટે ઘસી નાખીએ છે? કે સમજો પૈસા કમાવા, સિમ્પલ લેંગ્વેજ, અને એ પૈસાનો વપરાશ શું છે? કે બહારના સંયોગો ભેગા કરવા, કંઈ સારું સારું જમવાનું લાવવું અથવા સારા કપડાં ભેગા કરવા, કંઈ સારી બીજી વસ્તુઓ જમા કરવી, આદિ. આપણે આખી જિંદગી એની પાછળ ઘસી નાખીએ છીએ કે નહીં? અને જીવને જ્ઞાન જે થાય છે એ ઓલાના માધ્યમથી થતું જ નથી. હવે જ્યાં જીવને જ્ઞાન થાય ત્યાં તો સુખ થાય ને, જ્ઞાન જ ન થયું તો ત્યાં સુખ કેવી રીતના અનુભવાય? બરાબર વાત છે કે નહીં? જ્યાં જ્ઞાન જ ન હોય તો સુખ કેવી રીતના અનુભવાય? તો હવે જે સમજો કે કોઈ જીવ, સમજો જમવાનું જ એક્ઝામ્પલ લઈએ, કોઈ જીવ સાદું જમવાનું છે ને એમાં પણ એમાં સંતોષ માનીને જો એને જમતો હોય તો ત્યાં સુખી છે, અને કોઈ જીવ અનેક સંયોગો ભેગા કર્યા, હા રોજ આમ 56 ભોગ એને ભેગા કર્યા કે મને આ સ્પર્શેન્દ્રિયના માધ્યમથી સુખ થશે, સોરી રસેન્દ્રિયના માધ્યમથી મને સુખ થશે, તો અનેક 56 ભોગ એને ભેગા કર્યા અને રોજ સારું સારું જમવાની કોશિશ કરે છે. અને તો એ સમજો, એને સમજો, સિમ્પલ એક્ઝામ્પલ છે, સમજો નવી ચપ્પલ લાવ્યો હોય અને પગમાં ડંખ પડ્યો હોય અને એનો જે દુખાવો થતો હોય, તમે ગમે તેટલા 56 ભોગ આપો ને એનું ધ્યાન ક્યાં જવાનું છે? એનું ધ્યાન પગમાં જ જવાનું. તો બોલો, કયા સંયોગથી જીવને સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે? જીવને સુખ દુઃખની, અથવા જીવનું જ્ઞાન કયા સંયોગથી થાય છે? જીવનું જે સમયે જે પ્રકારનું જ્ઞાન થવાનું છે એ પ્રકારનું જ થાય છે. કોઈ બહારના ઇન્દ્રિય કે બહારના પદાર્થ એના જ્ઞાનને માટે કારણભૂત નથી, નિમિત્તનો આરોપ અપાય છે. જો ત્રણ વસ્તુ છે, એક છે જીવ દ્રવ્ય, એક છે જીવ દ્રવ્ય, બીજું છે જીવ દ્રવ્યની વર્તમાન જ્ઞાનની પર્યાય કે જે અત્યારના જાણવાનું કાર્ય કરે છે તે, અને ત્રીજું છે સામેવાળા પદાર્થ જેને કહેવાય ને જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાયક. જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાયક. હવે જો બહારના પદાર્થથી તો જીવને જ્ઞાન થતું જ નથી, એ આપણે હમણાં જ પ્રૂવ કર્યું, બરાબર? બહારના પદાર્થથી જીવને જ્ઞાન થતું નથી. જીવનું જ્ઞાન તો જીવની યોગ્યતાથી થાય છે, એ તો થયું જ્ઞાન. હવે આ જ્ઞાનથી પણ એક ત્રીજો પદાર્થ જુદો છે, જે જ્ઞાયક, જે જાણનાર પદાર્થ છે. આ પોઈન્ટ મને બહુ ગમ્યો હમણાં અશ્વિનભાઈના, આ 8મો દિવસ છે ને, 3જા સ્વાધ્યાયમાં આવ્યો હતો, એટલે એને ફરીથી મેં જરા પુટ ફોરવર્ડ રિપીટ કરું છું કે સમજો, આપણે બધા જીવ અહીંયા આવ્યા છે તો કંઈક ધર્મના સંસ્કાર આપણે કંઈક ભેગા કરીએ, કંઈક સારી વાત જાણવા મળે અને જેનાથી હું મોક્ષ માર્ગમાં આગળ વધું અને મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવી આપણી ભાવના છે બધા, બરાબર? હવે અહીંયા મંદિરમાં આવ્યા, આપણે દર્શન પૂજન આદિ કર્યા કે સરસ મજાનું ગુરુદેવશ્રીનું કોઈ વિદ્વાન આદિના પ્રવચન સાંભળ્યો, ક્યારેક સમજો તમને પ્રવચન આદિ બહુ ગમ્યા, બહુ મજા આવી, ખ્યાલ આવે છે ને, અંદરથી એકદમ પ્રમોદ આવ્યો, ત્યારે આજે તો બહુ સારા ભાવ થયા. પણ એ જે પ્રમોદ આવ્યો, બહુ સારા ભાવ થયા, એ ઇવેન્ચ્યુઅલી તો જીવના પર્યાયના ભાવ છે કે નહીં? અને એ પર્યાયને જાણનારું જ્ઞાન બેવ લઈ, એ તો પર્યાયરૂપ ભાવ છે કે નહીં? હવે સમજો, ક્યારેક તમને જરાય સારા ભાવ ના આવ્યા, તમારું ધ્યાન ક્યાંક બીજે છે, તમને કંઈક દુખાવો છે, કંઈક રોગ છે, કંઈક તકલીફ છે, અને તમને એ દિવસે બહુ બેચેની છે, અને તોય તમે મંદિરમાં આવ્યા અને તમને એમ કહો ને પાપ ભાવમાં એ જીવે સમય પસાર કર્યો, તો એ દિવસે અરે આજે મારો દિવસ ખરાબ ગયો, મને આમ થયું તેમ થયું, આજે વિચાર કરીને જીવ દુઃખી થાય છે. પણ આ જે વિચાર છે એ પણ તો પર્યાયભૂત ભાવો છે કે એ પણ પર્યાયભૂત ભાવો છે. આ પુણ્યના ભાવો થયા એક અને પાપના ભાવ થયા એક. હવે એ બંનેથી જુદો, એ બંનેથી જુદો, એક ત્યાં જ્ઞાયક દ્રવ્ય તો હાજરા હજુર એમ જ મોજૂદ છે કે નહીં? એ તો દર સમય એમને એમ મોજૂદ છે. હવે પોતે પોતાને કયા પક્ષમાં ઉભો રાખે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો પોતે એમ ઉભો રાખે કે અરે આજે બહુ સરસ મને ભાવ થયા, તો આજે તો મજા આવી ગઈ, તો પોતે એ દિવસે સુખી થશે, તો ઓલા દિવસે જયારે સારા ભાવ નહીં થાય દિવસે દુઃખી થઈ જશે. તો આ તો સુખ અને દુઃખ, આ ખરેખર સુખ કે દુઃખ છે જ નહીં, ખ્યાલ આવે ને? અને આ સુખ વાસ્તવિક નથી, કેમ કે હંમેશા રહેતું નથી, કેમ કે કોઈ તો એવો દિવસ આવશે ને જયારે એને દુઃખના ભાવ થશે જ. એટલે બહારના સંયોગોથી તો સુખ દુઃખ નથી, જ્ઞાન નથી, જીવના જ્ઞાન પર્યાય જે થાય છે ને એક એક સમયની, એનાથી પણ જીવને સુખ દુઃખ નથી. પણ એની પાછળ જે જ્ઞાયક, એ જે જાણનાર રહ્યો છે ને, હવે જો એનો વિચાર કરો કે આ જીવ ક્યાંથી જીવ છે, અનાદિથી જીવ છે કે નહીં? આ આખો ભાવ આપણો નીકળી જાય, આપણને જો થોડાક સ્મરણ હોય ને કે નાનપણમાં હું આમ હતો, આમ હતો, આવી રીતના રમતો હતો, આમ કરતો હતો, હવે આપણી ઉંમર મોટી થઈ તો હવે આમ થયું, આમ થયું, ભવિષ્યમાં આમ થશે, તો આ જે પાછળ વિચાર કરનાર, જે એક જાણનાર વ્યક્તિ, એ તો એનો એ જ છે ને દરેક આખી ભૂમિકામાં. તો એ જે વ્યક્તિ, એ જે પદાર્થ છે, એ કોણ છે કે આજે નિરંતર જાણવા જાણવાનું કાર્ય કરે છે? એ પદાર્થ હું છું એમ કરીને જ્યાં પોતાની સત્તા ઊભી કરે, તો એ જીવ હું છું એ હંમેશા એ પક્ષમાં ઉભો રહે અને એને ક્યારેય સુખ દુઃખ ન થાય, કેમ કે દરેક વખતે સમતા ભાવ રહે છે. એને કોઈ સારી સિચ્યુએશનમાં સુખ આમ સુખ માનીને બહુ હરખાઈ જતો નથી, ખરાબ સિચ્યુએશનમાં દુઃખ માનીને બહુ દુઃખી થતો નથી. બહુ સક્સેસ મળે સમજો ધંધા પાણીમાં કે આપણને બીજા કોઈમાં પણ, તો બહુ ખુશ થઈ જતો નથી, અને બહુ એને સમજો નુકસાન આદિ થાય તો પણ બહુ દુઃખી થતો નથી. એ જીવ હંમેશા સમતા ભાવ માં રહે છે, કેમ કે એનું વજન ક્યાં છે કે આ બધી વસ્તુનો હું જાણનાર છું. ખ્યાલ આવે કે નહીં? આ ખરેખર ધર્મ છે. આપણે કોઈને દાન આપી દીધું, કોઈ ખાલી ભગવાનની પૂજા ભક્તિ કરી લીધી, એનાથી કાંઈ ધર્મ થતો નથી. ઉપવાસ આદિ કરી લીધા એનાથી ધર્મ થતો નથી. પણ આની પાછળ આ જે જીવ પદાર્થ હું છું એવો જ્યાં નિર્ણય કર્યો ને એને સમ્યક દર્શન કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે શું વાત ચાલતી હતી કે આ જે બહારના પદાર્થો છે એના માધ્યમથી કે આ ઇન્દ્રિયથી જીવને જ્ઞાન થતું નથી. એ જ્યારે જીવને જ્ઞાન થાય ત્યારે એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. જો થર્ડ લાસ્ટ લાઈન આપણે આ પેરેગ્રાફ વાંચીને પૂરું કરીએ, આપણો સમય થઈ ગયો છે. ઇન્દ્રિયો છે તેથી જ્ઞાન થયું એમ અજ્ઞાની માને તો છે, જ્ઞાની તો જ્ઞાન પોતાથી થયું એમ માને છે. અને જડ ઇન્દ્રિયો તે વખતે સંયોગ રૂપ એટલે કે હાજર સ્વયં હોય છે એમ જાણે છે. આપણને આ બધી ઇન્દ્રિયો છે, પાંચ ઇન્દ્રિયો છે, તો એને અનુસાર એટલે જો પાછો આ શબ્દ બધા બહુ ડેન્જરસ છે. અનુસાર એટલે જે જે ઇન્દ્રિય છે એનું જ્ઞાન થવું જ જોઈએ એમ નથી, પણ જ્યારે જ્યારે એ પ્રકારનું જ્ઞાન થાય છે તો એ ઇન્દ્રિય પર આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે એક સૂત્ર પણ વાંચી લઈએ, ઇન્દ્રિયોના મૂળ ભેદ કેટલા, તો દ્વિવિધાની. બધી ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એવા ભેદથી બે પ્રકારની છે. જો સિમ્પલ આજે આંખ કાન નાક આજે બહારથી દેખાય છે ને એ તો શરીરની રચના છે. શરીરની રચના છે ને એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. અને એની પાછળ રહેલું જે જીવનું જ્ઞાન, જે જોવાનું કાર્ય કરે છે, જે સાંભળવાનું કાર્ય કરે છે, એ જ્ઞાનને ભાવ ઇન્દ્રિય કહેવાય છે. બરાબર? તો દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એ પ્રકારની ઇન્દ્રિયો બે પ્રકારની છે. હવે એમાં પણ જો આગળના સૂત્રોમાં ભેદ પાડશે કે દ્રવ્ય ઇન્દ્રિયના બે પ્રકાર, એક નિવૃત્તિ અને એક ઉપકરણ. આ જે કાન દેખાય છે ને આ તો ઉપકરણ છે. ઉપકરણ એટલે સાધન, એક ફિઝિકલ રચના છે, એટલે એને કંઈક સાંભળવાને કંઈ સંબંધ નથી. પણ સમજો ડીપ ડાઉન ત્યાં જઈને જે આપણો પડદો હોય એ પડદામાં રહેલા પુદ્ગલ પરમાણુઓ એને નિવૃત્તિ કહેવાય છે. ખ્યાલ જે એકચ્યુઅલ મેન સાંભળવાનું સ્ટેશન છે, જ્યાંથી મેન સાંભળવાનું કાર્ય થાય છે, ત્યાંના પુદ્ગલ પરમાણુઓને નિવૃત્તિ કહેવાય છે. અને એ પરમાણુઓને અને આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આને ને આત્માને કંઈ સંબંધ નથી. આ તો લોક વ્યવહારમાં આને ઇન્દ્રિય કહેવાય છે. ખ્યાલ આવે છે કે લોક વ્યવહારમાં આને ઇન્દ્રિય કહેવાની પદ્ધતિ છે. આજે આંખ દેખાય છે, આ ખરેખર ઉપકરણ છે. અને પાછળ રેટિનાના જે પરમાણુઓ છે કે જ્યાંથી જોવાનું કાર્ય થાય છે અને જીવના જ્ઞાનને એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો ત્યાંના પરમાણુઓને નિવૃત્તિ કહેવાય છે. ખ્યાલ આવે? અને જ્ઞાન જે પાછળ જ્ઞાન થયું એ જ્ઞાનના પણ બે ભેદ પાડ છે, એક લબ્ધિ જ્ઞાન, એક ઉપયોગ જ્ઞાન. લબ્ધિ એટલે મેમરી, જે વર્તમાનમાં વી મે નોટ બી યુઝિંગ. સમજો આપણે ભાઈ એન્જિનિયર છે તો એન્જિનિયરિંગનું જ્ઞાન છે કે નહીં? તો છે, સ્ટોરેજમાં ક્યાંક પડેલું છે, તો એને લબ્ધિ જ્ઞાન કહેવાય છે. અને વર્તમાનમાં સમજો આપણે શાસ્ત્ર વાંચીએ છીએ તો આપણો ઉપયોગ, આપણું પ્રેઝન્ટ જ્ઞાન ઇઝ ગોઈંગ ઇન આ શાસ્ત્ર, તો એનો ઉપયોગ કહેવાય છે. ખ્યાલ? હા, ઇન અ વે મેમરી અને રેમ એમ સમજો. એક છે તમારું પોટેન્શિયલ જ્ઞાન અને એક તમારું અત્યારના વર્તમાનની પ્રગટતા. તો આવી રીતના દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના બે બે ભેદ કરશે આ સૂત્ર 17 અને 18માં. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ભાવેન્દ્રિય અને પર્યાપ્તિમાં કાંઈ રિલેશન, એ બે સાવ જુદી જુદી વસ્તુઓ છે. ઇન્દ્રિય છે એ જ્ઞાનની વાત ચાલે છે, અને પર્યાપ્તિ છે એ જીવને ઉદગલોને ગ્રહણ કરીને એ શરીરાદી રૂપ પરિણમવાની શક્તિ, એ આખું જુદો જ પ્રકરણ છે. એને ને જ્ઞાનને કઈ સંબંધ નથી. ચલો જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી તોની જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો, અનંત કૃપા નિધાન શ્રી કહન ગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.